શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 68.
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913, 645 પ્રથમ પારિગ્રાફમાં શરૂઆતથી વિષય લઈએ. કાલે થોડો સ્વાધ્યાય થઈ ગયો છે, ફરીથી થોડું લઈએ છીએ. આત્માને સ્વરૂપમાં સ્થિર થવા માટે, અચલ થવા માટે જે ભાવના, જે લક્ષ, જે ચિંતનના થવી ઘટે છે, થવી જોઈએ, એ કેવા પ્રકારે થાય, કઈ વિધિથી થાય, એવા પરિણામ થવાની રીત કઈ છે, એ વિષય ઉપર અહીંયા બહુ સુંદર પ્રકાશ પાડેલો છે. કથનનો વિષય છે ભેદ જ્ઞાન, અને તે ભેદ જ્ઞાન પણ પ્રયોગાત્મકપણે કેવી રીતે થાય, તો દેહથી ભિન્ન નિજ સ્વરૂપની દ્રષ્ટિ થાય, એટલે દેહાધ્યાસ સ્થળે શુભાશુભ પરિણામ ધારાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ થાય, પરિણામ સ્વરૂપ મર્યાદામાં આવે, તો રાગાદીનો અધ્યાસ મટે. અને એક સમયના ચલિત પરિણામ ધારા ઉપરની જે અનાદિની પર્યાય દ્રષ્ટિ છે, એ પર્યાય દ્રષ્ટિ છૂટવા અર્થે, અને દ્રવ દ્રષ્ટિ એટલે કે સમ્યક દ્રષ્ટિ, દ્રવ દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ છે એવું પરિણમન થવા અર્થે, કે કઈ રીત છે એ પરિણમન કઈ રીતે થાય છે, એ રીત ઉપર અહીંયા પ્રકાશ પાડેલો છે. સંક્ષેપમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિની વિધિ શું છે એનું અહીંયા વિધાન છે. વિધિના કથનને વિધાન કહેવામાં આવે છે. સંપ્રદાયમાં રૂઢિગતપણે કોઈ પણ પૂજા વગેરેની રચના કરવામાં આવે છે ત્યારે વિધાન કરીએ છીએ, એમ કે છે, મંડળ વિધાન કરે છે ને આપણે ત્યાં. ખરેખર વિધિના કથનને વિધાન કહે છે. સ્વરૂપ પ્રાપ્તિનું કથન કહો, દેહાધ્યાસ, રાગાદીનો અધ્યાસ અને પર્યાય દ્રષ્ટિ છૂટવાની વિધિ કહો, એ ત્રણે એક સાથે થાય છે. જ્યારે દ્રવ દ્રષ્ટિ થાય છે ત્યારે પોતાના મૂળ દ્રવ સ્વરૂપ પોતાનો અનુભવ થાય છે, અને અનુભવના કાળે જ દ્રષ્ટિ થાય છે ત્યારે રાગાદી સ્વરૂપ હું છું, દેહાદી સ્વરૂપ હું છું, એવો ભ્રમ, એવો અધ્યાસ, એવું અજ્ઞાન નાશ પામે છે. એ અજ્ઞાનની નિવૃત્તિ થઈને આત્મજ્ઞાન પ્રગટ થાય છે, એ વિષય ઉપર બહુ સુંદર અહીંયા વિષય ચાલ્યો છે. ક્યાંથી આત્માને ગ્રહણ કરી શકાય? પોતે રાગમાં, દેહમાં અને એક સમયની પર્યાયમાં રોકાઈ ગયો છે, ક્ષોભમાદિની, તેમાંથી ભિન્ન આત્માને ઉપયોગ લક્ષણે જુદો પાડી શકાય છે. ઉપયોગ નામનું લક્ષણ એ ખાસ પ્રકારનું અન્ય દ્રવ અને અન્ય ભાવથી જુદા પાડવા માટેનું લક્ષણ છે. ઉપયોગ એ જ્ઞાનનો વ્યાપાર છે અને શરીરના પરમાણુમાં નથી, એ બધા આંધળા છે. પરમાણુ બધા જળ છે, જ્ઞાન રહિત છે, પોતે પોતાને પણ જાણતા નથી અને આત્માને પણ જાણતા નથી. રાગાદી વિભાવ અને અનેક પ્રકારના વિકારો છે એ પણ પોતાને જાણતા નથી અને આત્માને પણ જાણતા નથી. તેથી તેમાં પણ ઉપયોગનો અભાવ છે. ફરક એટલો છે કે આત્માની વિકારી પર્યાય હોવાથી તેમાં ચૈતન્યનો આભાસ થાય છે, પણ ખરેખર તેમાં ઉપયોગ જેને કહીએ, જ્ઞાનત્વ જેમાં કહીએ, એવું કાંઈ નથી. રાગ પણ આંધળો છે અને તેથી તીવ્ર રાગ જેને થાય તેને રાગાંધ કહેવામાં આવે છે. એ તો પ્રચલિત, પણ લૌકિકમાં પણ કોઈ કોઈની પાછળ અતિ તીવ્ર રાગથી પ્રવર્તે છે અને વિવેક ચૂકે છે ત્યારે તેને રાગાંધ કહેવામાં આવે છે. પણ રાગ સ્વરૂપે જ આંધળો છે. તેથી રાગ જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં આત્મા છે એમ ન કહેતા. જ્ઞાનીઓએ એમ કહ્યું કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, એ રીતે આત્માને જ્ઞાનથી ઉપયોગથી જુદો પાડી શકાય છે. અહીંયા તો જે શૈલીથી વાત કરી છે એ તો અતિ સુંદર શૈલી છે કે ઉપયોગ લક્ષણે આત્મા સનાતનપણે સ્ફુરિત છે. સનાતનપણે એટલે નિરંતરપણે, સદાય, કાયમ. જો આત્માને જુદો પાડીને ગ્રહણ કરવો હોય, આત્માને ભિન્ન કરીને ગ્રહણ કરવો હોય તો ઉપયોગ લક્ષણથી એને ગ્રહણ કરી શકાય છે. સમયસારમાં તો ગાથા છે, મોક્ષાધિકારમાં પ્રજ્ઞાથી ગ્રહણો નિશ્ચયે જે જાણનારો તેજ હું, પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચયે જે દેખનારો તેજ હું. એ રીતે પ્રજ્ઞા પોતે પણ જ્ઞાનની પર્યાય છે અને જેને ગ્રહણ કરવો છે, જુદો પાડવો છે, એ પણ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એટલે જ્ઞાન પોતે ભિન્ન પાડે છે અને જ્ઞાન પોતે પોતામાં રહેલા જ્ઞાન લક્ષણથી, ઉપયોગ લક્ષણથી ભિન્ન પાડે છે. આમ જ્ઞાનની અંદર બંને વાત છે, લક્ષણ પણ જ્ઞાનમાં છે અને ભિન્નતાનું કાર્ય કરનાર પણ જ્ઞાન જ છે. બંને અભેદ છે, એક જ જ્ઞાનમાં એક સાથે બંને વાત છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, દેહથી, તેજસ અને કારણ શરીરથી એટલે સંક્ષેપમાં દેહના પરમાણુ સ્થૂળ છે, ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે. તેજસ અને કારણ શરીરના પરમાણુઓ સૂક્ષ્મ છે તે ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી થતા, માત્ર કેવળ જ્ઞાન, અતિન્દ્રિય કેવળ જ્ઞાન ગોચર થાય છે. તો એનો સંક્ષેપ એ થયો કે સ્થૂળ પરમાણુ હો કે સૂક્ષ્મ પરમાણુ હો, પણ તેનાથી આ આત્મા ભિન્ન છે. તેજસ પરમાણુનો બધાને સ્પષ્ટ અનુભવ નથી થતો, પણ તેજસ પરમાણુને લઈને જે શરીરમાં એક પ્રકારનું સુંદરતા ઊભી થાય છે એ તેજસ પરમાણુને લઈને થાય છે. જેમ કે મૃતક કલેવર હોય અને એ જ માણસ જીવતો હોય તો બંનેના શરીરમાં ફરક દેખાશે. જે મળદું છે એ નિસ્તેજ દેખાશે. એ રીતે કાર્બન પરમાણુનો સીધો અનુભવ ઇન્દ્રિય જ્ઞાનથી નથી થતો, પણ અંદરમાં અનેક પ્રકારના વિભાવો થાય છે ત્યારે તે પ્રકારના કર્મવર્ગણાની પ્રકૃતિના ઉદય સાથે આત્મા અનુભવ કરે છે પોતાપણાનો. જેમ કે એક માણસ શાંતપણે વિચાર કરતો તો એમાંથી સીધા જ અંદરને અંદર ક્રોધ થવા લાગ્યો. બહારમાં કોઈ ક્રોધનું કારણ નથી. કેમ એમ થયું કે અંદરમાં ક્રોધ પ્રકૃતિનો ઉદય આવ્યો, એનો અનુભવ થયો. ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે એમાં પોતાપણાનો અનુભવ થાય છે વગર વિચારે, અને એના દિના સંસ્કારવશ એવું પરિણમન થયા જ કરે છે. એવા સ્થૂળ સૂક્ષ્મ સર્વ પરમાણુથી ભિન્ન આત્માને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી જોઈએ, એટલે દ્રષ્ટિ કેળવવી જોઈએ. અને દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ. કેવી રીતે એનો પ્રયોગ થાય આજે જરા થોડો વિસ્તારથી લઈશું. એનો પ્રયોગ એવી રીતે થાય છે કે જ્યારે જ્યારે શરીર દ્વારા ઈચ્છાપૂર્વક આત્મા પ્રવૃત્તિ કરે છે, જેને દેહની પ્રવૃત્તિ કહીએ છીએ, ખાવું પીવું બેઠવું બેસવું ઊઠવું ચાલવું એવી જે પ્રવૃત્તિ છે, બોલવું એ વચન વર્ગણાની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ થતી હોય ત્યારે ચાલતી હોય ત્યારે જ્ઞાન લક્ષણથી આત્મા જાણનાર જુદો છે એવું પોતાના જ્ઞાન વેદનથી પોતાને ભિન્ન અવલોકવો. અવલોકવો એટલે જે છે એનું અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું. ન જુદો પડતો હોય તો જુદો પડે છે કે નહીં તેની તપાસ કરવી. બહુ પ્રાથમિક સ્ટેજમાં તપાસણી શરૂ થાય છે. કહેનાર જ્ઞાની પુરુષ છે અને તે પોતાના અનુભવથી એક સત્યને પ્રકાશે છે, એટલો વિશ્વાસ કહેનાર જ્ઞાની પુરુષ પ્રત્યે જ્યારે હોય છે ત્યારે એ પ્રયોગ શરૂ કરવામાં આવે છે. નહીંતર એ પ્રયોગ શરૂ કરવામાં વિશ્વાસ ન આવે. એ સિવાય પત્રમાં તો વિષય એ ચાલ્યો આગળ કે દેહમાં અશાતા વેદની હોય ત્યારે અશાતા વેદનીની અવસ્થામાં જીવની જ્ઞાનની સત્તા છે એટલું તપાસવું. જે જાણનાર માત્ર જ્ઞાન છે એ જ્ઞાનની સત્તામાં અશાતા વેદનીની સત્તા હયાતી છે આટલું તપાસવું. ફરીથી જ્ઞાનમાં અશાતા વેદનીની અવસ્થા જ્ઞેય થાય છે, જણાય છે. જ્ઞાન જાણનાર સ્વભાવી છે, શરીરની અશાતાની અવસ્થામાં જણાવવાનો સ્વભાવ છે. જેમ અરીસામાં સામે રહેલા પદાર્થનું પ્રતિબિંબ એક્ઝેક્ટ પડે છે, જેવો પદાર્થ છે તેવું જ પ્રતિબિંબ પડે છે, તેવી જ રીતે જ્ઞાનમાં સામે જેવો પદાર્થ હોય તેવું જ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. જળ અરીસાની અવસ્થા જળ છે, આત્માની અવસ્થા ચૈતન્ય અરીસા જેવી છે. અને આંખથી તો એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે લાલ રંગ લાલ દેખાય છે, કાળો રંગ કાળો દેખાય છે, જેઓ સામે વર્ણ છે, રંગ છે, તેઓ જ આંખથી જોવામાં આવે છે. એવી જ રીતે જેવી ગંધ છે એવી સુગંધ એવી નાક દ્વારા સમજવામાં આવે છે. તો જે તે પ્રકારના પરમાણુનું જ્ઞાન થાય છે, પરમાણુની પર્યાયનું જ્ઞાન થાય છે, ત્યાં જ્ઞાનમાં તે પરમાણુ નથી કે પરમાણુની પર્યાય નથી, અને પરમાણુ અને પરમાણુની પર્યાયમાં જ્ઞાનનો પર્યાય નથી. અનાદિ દેહાધ્યાસ હોવાને લીધે જ્યારે જ્યારે જીવને અશાતા થાય છે ત્યારે તે અશાતા જ્ઞાનમાં જણાય છે એવો અનુભવ નહીં કરતા, તે અશાતા મને થાય છે, જ્ઞાનમાં થાય છે, આવો એક મિથ્યા ભ્રમ અથવા અધ્યાસ ઉભો થાય છે, અને તેથી જીવને અશાંતિ અને દુઃખ થાય છે. વેદના મને થાય છે એવા અનુભવમાં દુઃખ થાય છે. વેદના જણાય છે, અનુભવ તો મને જ્ઞાનમાં થાય છે, એવા અનુભવમાં વેદના જણાય ખરી પણ વેદનાનું દુઃખ ન થાય. હોસ્પિટલમાં જાઓ અને વેદનાથી પીડાતા દર્દીઓને જુઓ ત્યારે અશરણ ભાવના નજરે દેખાય. જુઓ કેવા અશરણ પણ વેદનાને વેદે છે. વેદનાથી છૂટા પડવા, વેદનાથી જુદા પડવા અને ભાવનાની ઈચ્છા હોય તો પણ ત્યાં વેદનાથી જુદા પડી શકતા નથી. વેદનાને વેદે છૂટકો થાય છે, અનિવાર્યપણે પીડાને ભોગવે છે, અને એમાં એને કોઈ શરણ નથી. ડાક્ટર પણ એમ કહે ભાઈ રોગ થયો છે માટે પીડા તો ભોગવવી પડશે, અમારાથી થાય એટલું કરીએ, પણ રોગ થયો છે તો એ પીડાનો દંડ ભોગવે છૂટકો છે, એમાં બીજો કોઈ શોર્ટકટ નથી કે તમારે ભોગવવું ન પડે, ભોગવવું જ પડે છે. આ એક જે પરિસ્થિતિ છે એવી વેદનાથી મુકાવવાની, છોડાવવાની કોઈ અલૌકિક દિવ્ય કાર્ય પદ્ધતિનો અહીંયા નિરૂપણ ચાલે છે. જગતના જીવોને દુઃખી થતા જોઈને કરુણા સિંધુ એવા જ્ઞાનીઓએ, કરુણા સિંધુ કયા છે ને, જ્ઞાની છે તો કરુણાના સિંધુ, સિંધુ એટલે દરિયો, એમની દયા ખૂટતી નથી. દરિયામાંથી જેમ પાણી ખૂટે ને એમ જ્ઞાનીઓના હૃદયમાંથી કરુણા ખૂટે નહીં. જગતના જીવો દુઃખથી મુક્ત થાય એવી નિષ્કામ કરુણાથી જેમણે પરમ સત્યનું પ્રતિપાદન કર્યું છે, અને જે જીવો ખરેખર દુઃખથી છૂટવા, મુક્ત થવા ઈચ્છે છે, ચાહે છે, એવા જીવો એ સત્ય પ્રરૂપણાથી દુઃખ મુક્ત થઈ શકે છે. ફક્ત અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ, પ્રયોગનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ કે જે જે શરીરની અશાતા આદિની પર્યાય થાય છે તેની અશાતાની હૈયાતી જરૂર છે, પણ એ જળ પરમાણુની અવસ્થા છે, નિકટ હોવાથી જ્ઞાનમાં જણાય છે, પણ જ્ઞાનમાં તેની સત્તાનો પ્રવેશ નથી. જ્ઞાનની સત્તા અને શરીરની અશાતાની સત્તા બંનેની હૈયાતીમાં, બંનેની હૈયાતી બંનેની છે. હું ક્યાં છું આ તપાસવાનું છે. સીધો પ્રયોગ ન થઈ શકે તો પ્રયોગ શરૂ કેમ કરવો, કઈ રીતે કરવો, કે હું પણ ક્યાં વેદાય છે. તો પ્રથમ તો એમ જ આવશે કે વેદનામાં હું પણ થાય છે, આપ ભલે એને ના કહેતા હો કે વેદનામાં હું પણ છે, તારો અધ્યાસ છે, તારો ભ્રમ છે, અજ્ઞાન છે, પણ અમારો અનુભવ તો વેદનામાં હું પણ આનો છે. પહેલું તો એમ જ જવાબ આવશે, કાંઈ વાંધો નહીં, એ તો અમને ખબર છે. તમને શું થાય છે ને કેમ થાય છે એ તો અમને ખબર છે, પણ આ ભૂલ છે અને ભૂલ તો તપાસીને જો દેખાય તો જ ભૂલ ભાંગે. ભૂલ ન દેખાય ત્યાં સુધી ભૂલ ભાંગે નહીં. ફરીને જો ધ્યાનથી જો જરાક વધારે લક્ષ આપીને જો, બારીકાઈથી જો, ઉપર ઉપરથી ન જોતા જરાક સૂક્ષ્મતાથી જો, ઝીણવટથી જો, તો અમે જે કહીએ છીએ તે જ તને માલુમ પડશે કે જ્ઞાન છે તેમાં હું પણ અનુભવાશે, અને જો જ્ઞાનમાં હું પણ અનુભવાશે તો તને અસાતાની પર્યાયમાં હું પણ નહીં અનુભવાય. જ્યાં સુધી અસાતાની વેદનાની પર્યાયમાં મને થાય છે એવું હું પણ અનુભવાશે ત્યાં સુધી જ્ઞાન વેદનાનો ભિન્ન અનુભવ નહીં થાય. એકમાં બીજાના અનુભવનો અભાવ છે. આ જીવે શરીરમાં પોતાપણાનો રસ ઘણો લીધો છે. શરીરને સાચવવા, શરીરને જાળવવા, શરીરનું રક્ષણ કરવા, એને ટકાવવા માટે અનેક ઉપાયો કર્યા છે અને ઘણા રસથી બધા ઉપાયો કર્યા છે. તેનું પરિણામ એ આવ્યું છે કે એની દેહાત્મ બુદ્ધિની પરિણતિ થઈ ગઈ છે. દેહાત્મ બુદ્ધિની પરિણતિ થવાને લીધે વગર વિચારે પણ દેહ તે હું, અસાતામાં મને અસાતા થાય છે એનો વિચાર કર્યા વિના અનુભવ થઈ જાય છે. એટલો ઊંધો પ્રયોગ અનંત કાળથી જીવે કર્યો છે અને જ્યાં સુધી ભેદ જ્ઞાનથી ભિન્ન પડે નહીં ત્યાં સુધી તે ઊંધો પ્રયોગ ચાલુ છે. એ ઊંધા પ્રયોગની સામે સોળો પ્રયોગ જોઈએ તો એનો નાશ થાય. તરવારની સામે લાકડીથી ન લડાય, તરવારની સામે તરવાર લડવા માટે જોઈએ અને પિસ્તોલની સામે પિસ્તોલ જોઈએ. એમાં ગમે એટલો બળ્યો હોય પહેલવાન હોય પણ પિસ્તોલની સામે એની પહેલવાની કામ આવે નહીં, મરાઈ જાય. એમ ઊંટા વિચારની સામે સૂતો વિચાર કામ આવે, ઊંટા નિર્ણયની સામે સૂતો નિર્ણય કાર્ય કરે, પણ ઉલટા પ્રયોગથી ઉલટી પરિણતિ થઈ ગઈ હોય ત્યાં સુલટા પ્રયોગથી સુલટી પરિણતિ થવી જોઈએ તો એનો નાશ થાય દેહાધ્યાસનો. એટલે બહુ માર્મિક શબ્દ લીધો છે અહીંયા કે ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ કરીને. આ પ્રયોગ છે એક પ્રકારની સાધના છે. આમ તો સ્વરૂપને જે પરિણામ સાધે તેને જ સાધના કહેવાય, પણ અહીંયા સ્વરૂપ પ્રાપ્તિના પ્રયત્નના પરિણામ છે અને એ પ્રયત્ન આત્મ સાધનામાં પરિણમવાનો છે તેથી તેને પણ અહીંયા સાધના કહીએ. તો તેના માટે જ્યારે જ્યારે અસાતાનો ઉદય થાય ત્યારે તે અસાતાનાથી ગભરાવાને બદલે કે અરે રે માંદગી આવશે તો શું થશે, પીડા થશે તો શું થશે, કાંઈ ગભરાવાની જરૂર નથી, ત્યારે પ્રયોગ કરવાનો તક મળશે, પ્રયોગ કરવાનો મોકો મળશે. અને એ પ્રયોગ કરતી વખતે પણ દુઃખ નહીં લાગે. પ્રયોગ સિદ્ધ થાય ત્યારે તો દુઃખ ન લાગે જ્ઞાનીઓને, એ તો સ્વાભાવિક છે, પણ પ્રયોગે ચડશે તો પણ એનું દુઃખ હળવું તો થઈ જશે. પણ જો આ પ્રયોગ કરીને દ્રષ્ટિ સાધ્ય ન કરી હોય તો જ્યારે જ્યારે અશાતાવેદનીનો ઉદય આવશે ત્યારે અશરણપણે કોઈ શરણ નહીં થાય ને પીડાને ભોગવવી પડશે, અનિચ્છાએ પણ દુઃખને પીડાને વેદવી પડશે અને એ નજરે જોવામાં આવે છે. એટલે અહીંયા તો દુઃખથી મુક્ત કરવાનો ઉપદેશ છે. એ ભિન્ન લોકમાંની દ્રષ્ટિ સાધ્ય કરી તે આત્મા ચૈતન્યાત્મક સ્વભાવ નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી એ જાણવાનો સ્વભાવ ન લીધો. અશાતા વેદની છે, સુખ દુઃખ એ વેદનનો વિષય છે, તેથી અહીંયા જ્ઞાન પણ જે વેદનનો પર્યાય ધારણ કરે છે એને સામે લીધો છે, વેદનની સામે વેદન લીધું છે. દુઃખનું વેદન ટાળવું છે તો સામે જ્ઞાન જે સુખ સ્વરૂપે છે એનું વેદન ઊભું થવું જોઈએ, વેદનની સામે વેદન જોઈએ, વિચારની સામે વિચાર જોઈએ અને વેદનની સામે વેદન જોઈએ. તો જેને દુઃખ ટાળવું છે એને તો જ્ઞાન વેદનમાં આવ્યા વિના કદી દુઃખ ટળી શકે નહીં. એ કહે છે કે આત્મા તો નિરંતર વેદક સ્વભાવ વાળો છે, વેદન કરવું એનો સ્વભાવ છે. સ્વભાવનો અભાવ ન થાય, સ્વભાવનો અભાવ થાય તો વસ્તુનો અભાવ થાય, વસ્તુનો અભાવ થાય તો વસ્તુ શૂન્યપણાને પામે, એક એક પદાર્થ એક દ્રવ્ય શૂન્યપણાને પામે તો ક્રમે કરીને વિશ્વના સર્વ દ્રવ્યો શૂન્યપણાને પામે, એવું બનવું તો અસંભવિત છે. તેથી આત્મા જે વેદક સ્વભાવ વાળો છે તે જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, જ્યાં સુધી તે વેદન શરીરના સાથે જોડાણવાળું છે તે સંબંધ દશા છે, અને પોતાના સાથે જોડાણ છે તે અબંધ દશા છે. સંબંધ અને અબંધ પરસ્પર વિરુદ્ધ છે. જ્ઞાન વેદન અશાતા સાથે શરીરની અવસ્થા સાથે સંબંધ કરે તો એને વેદનાને દુઃખ થાય, થાય ને થાય જ. એ જ જ્ઞાન વેદન પોતાની જ્ઞાન વેદનામાં વેદ્ય વેદક ભાવે રહે તો એને નિરાકુળ સુખ અને શાંતિ ઉત્પન્ન થાય. સાધન પોતામાં છે, સાધન ક્યાંય બહારમાં લેવા જવું પડે એમ નથી. આ જે શાસ્ત્ર છે એ તો નકશો છે, જેમ મકાનનો નકશો પહેલા મેપ તૈયાર કરવો પડે પછી મકાન ચણાય છે, એમ શાસ્ત્ર દ્વારા જાણવા મળે છે કે આમાં શું શું થાય, કેમ થાય, કેવી રીતે થાય. પછી ચણતરનો પ્રયોગ તો પોતાને કરવાનો રહે છે, માત્ર વાંચે વિચારે ને સાંભળે તેથી કાંઈ દુઃખ મટે ને સુખ ન થાય. સુખ શાંતિ જોઈતી હોય ને તો ઉલટો પ્રયોગ છૂટીને સુલટા પ્રયોગમાં આવવું જ જોઈએ તો જ એનો છૂટકો થાય, નહીતર બીજી રીતે કોઈ એનો ઉપાય નથી. એટલે જ્યારે આત્મા પોતે જ વેદક સ્વભાવ વાળો છે તે જ્યાં સુધી સંબંધ દશા તોડીને અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, પોતાના સ્વરૂપ સાથે અનુસંધાન કરે તે અબંધ દશા છે. કૃપાળુદેવે કુંદકુંદાચાર્યને નમસ્કાર કર્યા છે ત્યાં એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન થવા અર્થે નિમિત્તભૂત થયા તે અર્થે આપને નમસ્કાર કરું છું. એ રીતે અનુસંધાન લીધું છે, એ સ્વરૂપ અનુસંધાન તે અબંધ દશા છે, અને સ્વરૂપનું અનુસંધાન ન રહે તો અનાદિનું શરીર સાથેનું અનુસંધાન છે એ સંબંધ દશા છે. તે સંબંધ દશાને જ્યાં સુધી જીવ ભોગવે છે ત્યાં સુધી દુઃખી થાય છે, અને જ્યાં સુધી તે અમૂલ્ય દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનું નથી. એટલે એને અનિચ્છાએ પણ શાતા અશાતાને વેદવી પડે. એમાં શાતા તો નહીવત છે, અશાતા જ મુખ્યપણે છે. ક્યારેક શાતા હોય તો અંતરદા પાછું માનસિક અશાતાનો ચાલુ રહે છે. અંતરદા માનસિક અશાતાનો કેમ છે કે જીવને અનેક અન્ય પદાર્થોની ઈચ્છા થાય છે. એ ઈચ્છા થાય છે ત્યારે આકુળતા થાય છે, કેમ કે પદાર્થ હોતો નથી અને એ પદાર્થના સંયોગની ઈચ્છા થાય છે ત્યારે પદાર્થના અભાવમાં સંયોગના અભાવમાં આકુળતા થાય છે, અને એને અહીંયા અંતરદાહ કહેવામાં આવ્યો છે. ઉદાસીન થવું ઘટે છે. એમ નિશ્ચય કરી જે શુભાશુભ પરિણામની પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને એક અહીંયા વસ્તુ સ્વરૂપનો પ્રકાશ વિશેષ પ્રકારે કર્યો છે કે જે શાતા અશાતાની શરીરની અવસ્થા છે એક જુદો પદાર્થ છે, ભિન્ન ક્ષેત્રમાં રહેલો ભિન્ન પદાર્થ છે. પરમાણુના ક્ષેત્રમાં જીવનું ક્ષેત્ર નથી અને જીવના ક્ષેત્રમાં પરમાણુનું ક્ષેત્ર નથી. કોઈ એમ કહે કે અત્યારે તો શરીર જ્યાં જ્યાં શરીર છે ત્યાં આત્મા છે, ને આત્મા છે ત્યાં શરીર છે. શરીરમાં ક્યાંય પોલાણ નથી કે પોલાણમાં આત્માના પ્રદેશો રહ્યા છે. આત્મામાં ક્યાંય પોલાણ નથી કે અહીંયા પરમાણુ શરીરના પરમાણુ અંદર રહ્યા છે. આ ઘન છે, અહીંયા ચૈતન્ય ઘન આત્મા પણ છે અને પરમાણુ પણ ઘનિષ્ઠપણે બધા રહેલા છે. વેક્યુમ નથી, ક્યાંય ખાલી જગ્યા નથી કે આત્માના પ્રદેશો ગોઠવાઈ જાય. તો પછી શરીરના ક્ષેત્રે આત્મા છે ને આત્માના ક્ષેત્રે શરીર છે એમ ખરું કે નહીં? કે નહીં? બંને આકાશની અપેક્ષાએ એક ક્ષેત્રે રહેલા છે. આકાશ નિમિત્ત છે અવગાહના થવા માટે, શરીરની અવગાહના થવા અર્થે, અને આત્મપ્રદેશોની અવગાહના થવા અર્થે એ આકાશ તો નિમિત્ત છે. નિમિત્ત અપેક્ષાએ એક ક્ષેત્ર છે, પરંતુ બંનેના ઉપાદાનને વિચારવામાં આવે તો જીવના પ્રદેશોમાં પરમાણુનો પ્રવેશ નથી અને કોઈ પરમાણુમાં જીવનો પ્રવેશ નથી. જો એમ એકબીજામાં પ્રવેશ પામે તો જીવ જળ થઈ જાય અને કાં પરમાણુ જળ છે એ ચૈતન્ય થઈ જાય. પણ એવું બનતું નથી એમ પ્રગટપણે જોવામાં આવે છે. તેથી આકાશના એક ક્ષેત્રે શરીર અને આત્મા હોવા છતાં પોતપોતાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા છે. આત્માના ચૈતન્ય પ્રદેશો જુદા છે, જળ પરમાણુનું ક્ષેત્ર જુદું છે, અને જુદું છે માટે જુદું પડે છે. દૂધ ને પાણી જુદા છે માટે જુદા પાડી શકાય છે. એમ છે શરીર અને આત્મા જુદા હોવાથી જુદા પડે છે. આયુષ પૂરું થાય ત્યારે જુદા સ્પષ્ટપણે જુદા પડી જાય છે. અવગાહન શબ્દની પરિભાષા કૃપાળુદેવે બહુ સરસ કરી છે આ ગ્રંથમાં કે અવગાહન એટલે શું. આ જૈન પરિભાષાનો શબ્દ છે, કેમ કે અન્ય મતના શાસ્ત્રોમાં આ વિષય અને આ વિજ્ઞાન નથી. તો જૈન દર્શનના વિજ્ઞાન અનુસાર આ શાસ્ત્રીય પરિભાષા છે અને બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે કે આકાશની અપેક્ષાએ એક ક્ષેત્રે રહેવા છતાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરે, પોતાના સ્વરૂપમાં જ રહે, અને છતાં આકાશની અપેક્ષા એ બંને એક ક્ષેત્રે હોય પણ પોતાના સ્વરૂપને છોડ્યા વિના, એવી જે અવસ્થા તેને એક ક્ષેત્રાવગાહ અવસ્થા કહેવામાં આવે છે. કે કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ એ સંબંધ થયો તેને આપણે દ્રવ્ય બંધ કહીએ છીએ. જ્યારે કોઈ પણ જીવના ભાવો અન્ય પદાર્થમાં રાગદ્વેષ મોહને લઈને પ્રતિબદ્ધપણાને પામે છે ત્યારે તેને ભાવબંધ થયો એમ કહીએ છીએ. એવો ભાવબંધના પર્યાય જીવમાં થાય ત્યારે તે જગ્યાએ રહેલી જે કારમણ વર્ગણા છે એમાં જે કર્મના પરમાણુઓ છે તે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ આદિ અવસ્થાઓ ધારણ કરીને ભિન્ન ભિન્ન પ્રકૃતિએ આત્માના પ્રદેશો સાથે કેટલાક સમયની મર્યાદા સુધી સાથે ને સાથે રહે એવા અનુબંધને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. એવો આત્માનો દ્રવ્ય આત્મા સાથે કર્મનો દ્રવ્યબંધ થાય, પુદ્ગલ દ્રવ્યનો બંધ થાય, સંબંધ થાય, તો પણ એ એક ક્ષેત્રાવગાહ સંબંધને પણ પોતાના સ્વરૂપને છોડ્યા વિના રહેલા દ્રવ્યો હોવાથી ખરેખર તે પોતપોતાના ક્ષેત્રમાં રહેલા છે. તેથી હવે અહીંયા શું લેવું છે, હવે ચાલતા વિષયને એની સાથે અનુસંધાનમાં લઈએ તો શું કહેવા માગે છે, એમ કહેવા માગે છે કે જ્યારે પરમાણુ પરમાણુના ક્ષેત્રમાં છે અને જીવ જીવના ક્ષેત્રમાં છે તો પછી સંબંધ શેનો? તો કે શુભ અશુભ પરિણામ ધારા વડે એનો સંબંધ કરે છે જીવ. હવે વાંચો ફરીથી. જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે. શુભ અને અશુભ પરિણામ વડે તે પદાર્થોનો સંબંધ કરે છે. એટલે જીવ એક પદાર્થ એક દ્રવ્ય પોતાના ક્ષેત્રમાં રહ્યો છે, પરમાણુ એક બીજો પદાર્થ પોતાના ક્ષેત્રમાં રહ્યો છે, બે વચ્ચે પુલ છે ત્યારે સંબંધ થાય છે. એ શુભ અને અશુભ રાગ દ્વેષ મોહના જે પરિણામ છે એ દ્વારા એનું જોડાણ ભાવથી કરે છે. એટલે તો આત્મસિદ્ધિમાં બહુ સરસ વાત લીધી છે કે ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, એ કેવી રીતે બની શકે? અરૂપી એવું ચૈતન્ય દ્રવ્ય એ રૂપી એવા કર્મ પરમાણુને ગ્રહે છે, આ તો એક અચરજની વાત છે એમને, એ કેવી રીતે બની શકે? જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત, જીનેશ્વરનો આ વિષયમાં બંધનનો જે સિદ્ધાંત છે એ જગતના જીવો જાણતા નથી કે કેવી રીતે બંધ થાય છે. એટલે કે ભાવબંધનું સ્વરૂપ શું, દ્રવ્યબંધનું સ્વરૂપ શું, એ સિદ્ધાંતિક રીતે જીનેશ્વર દેવના સિદ્ધાંતિક રીતે જીવને જગતમાં ખબર નથી. એટલે પોતે ક્યારે બંધાય છે એની એને ખબર નથી, કેવી રીતે બંધાય છે એની ખબર નથી, અને એ બંધનનો ઉદય આવે ત્યારે એને કેવી રીતે ભોગવે છે કે કેવી રીતે એને ન ભોગવવું જોઈએ એની પણ એને કાંઈ ખબર પડતી નથી. આમ નામ ચાલે છે સંસાર. એટલા માટે ભાવબંધનું સ્વરૂપ દર્શાવે છે, દ્રવ્યબંધનું સ્વરૂપ દર્શાવે છે, અને પછી એમ કહે છે કે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે સાતા સાતા જે શરીરની અવસ્થા પરમાણુની છે એનો જીવ સંબંધ કરે છે. તો એ સંબંધને તોડવા માટે શું કરવું જોઈએ? બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે કે બે દ્રવ્યો તો પોતપોતાના સ્વરૂપમાં છે. જ્યારે બંને દ્રવ્યો પોતપોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવરૂપ સ્વચતુષ્ટયમાં રહેલા છે
તો સંબંધ કરનાર તો શુભાશુભ પરિણામ ધારાનો પુલ છે, પુલને તોડી નાખો એમ કે છે. એટલે પોતપોતામાં રહી જશે. એ શુભાશુભ પરિણામ ધારા પ્રત્યે ઉદાસીન થાવ પહેલા. એટલા માટે અહીંયા ઉદાસીન થવાનું લખ્યું છે કે જીવને ખરેખર પોતાના શુભાશુભ પરિણામો અનુભવમાં આવે છે ત્યારે એમાં રસ પડે છે. પરપદાર્થમાં અને રાગમાં સુખબુદ્ધિ હોવાની લીધે એમાં અપેક્ષા વર્તી રહે છે, સુખની અપેક્ષા રહે છે. એ અપેક્ષાની સામે ઉપેક્ષાને ઉદાસીનતા થવી ઘટે છે. તેથી તેના પ્રત્યે ઉદાસીન થઈને સ્વરૂપની મર્યાદામાં આવવું એમ કહે છે. જ્યાં સુધી રાગની અપેક્ષા રહે ત્યાં સુધી આત્મા સ્વરૂપની મર્યાદામાં આવીને સ્વરૂપ અનુસંધાન કરીને સ્વરૂપનો અનુભવ કરી શકે નહીં. એક સ્પષ્ટ વિચાર એના માટે લઈએ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવો જે આત્મા પોતે એનું પોતાના સ્વરૂપનું ચિંતવન છે, એ ચિંતવનમાં જ્ઞાનમાં સ્વરૂપ છે. બે એમાં બે ગુણની પર્યાય છે. જ્ઞાન ગુણની પર્યાયમાં જ્ઞાનમાં આત્મા સ્વરૂપ છે કે હું આવો જ્ઞાનાનંદ સ્વરૂપી સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું. પણ એનું ચિંતવન ચાલે ત્યારે એ જ્ઞાનને અનુસરીને થતો ચારિત્ર ગુણમાં રાગનો વિકલ્પ છે. ચિંતવનમાં બે ગુણની મિશ્ર પર્યાય છે, એને વિચાર પણ કહે છે અને એને ચિંતવન પણ કહે છે. હવે જે વિકલ્પ છે, રાગ છે, તેની જ્યાં સુધી અપેક્ષા રહે ત્યાં સુધી વિકલ્પ મટીને નિર્વિકલ્પ અનુભવ ન થાય. નિર્વિકલ્પ અનુભવ છે તે આત્મ સ્વરૂપનો અનુભવ છે અને એમાં સુખ શાંતિ અને આનંદનું વેદન છે. તે અબંધ પરિણામ છે. તે પરિણામ છે, તે અબંધ પરિણામ છે. કેમ કે ઉપયોગ તે વખતે બીજા કોઈ પણ પદાર્થ સાથે સંબંધ ધરાવતો નથી. અન્ય પદાર્થ સાથે એટલે મન વચન અને કાયા સાથે પણ સંબંધ ધરાવતો નથી. દેહ હોવા છતાં દેહમાં ચૈતન્ય ગોળો છૂટો ભિન્ન અનુભવમાં આવે. મન વચન કાયાના પરમાણુ સાથે તો એ વખતે ઉપયોગને આત્માને સંબંધ નથી, પરંતુ આત્માના સ્વરૂપના ચિંતનના વિકલ્પ સાથે પણ એને સંબંધ નથી. એ સંબંધ ક્યારે મટે? કે જ્યારે વિકલ્પની અપેક્ષા મટે ત્યારે. વિકલ્પની અપેક્ષા ક્યાં સુધી રહે છે? કે મને આવું આત્માનું ચિંતન હોય તો સારું, ત્યાં સુધી વિકલ્પની અપેક્ષા રહે છે ને ત્યાં સુધી વિકલ્પ મટીને નિર્વિકલ્પ અવસ્થા થતી નથી. જે શુભ પરિણામ ધારાથી આત્માનો વિકલ્પ કરે છે એ અવસ્થા જો ચાલુ રહે તો અશુભ પરિણામથી દેહની અશાતા સાથે જોડાઈને વેદનાનો અનુભવ કર્યા વિના રહી શકાશે નહીં. કેમ કે જાત બંનેની એક છે, શુભની જાત અને અશુભની જાત. જાતિ અપેક્ષા એ બંને એક છે, એટલે બંનેની એક તત્વમાં નાખે છે. આશ્રમ અને બંધ તત્વમાં, નવ તત્વની અંદર એને ગણવામાં આવે છે, સાત તત્વમાં. તો જ્યાં સુધી જીવને વિકલ્પમાં રસ છે ત્યાં સુધી નિર્વિકલ્પ ન થાય. એ વિકલ્પ નથી પણ ઉદાસીન થાય ત્યારે નિર્વિકલ્પ થાય, અને નિર્વિકલ્પ થાય ત્યારે સ્વરૂપ મર્યાદામાં આવે. આ કેટલું સૂક્ષ્મ પ્રતિપાદન કર્યું છે ભેદ જ્ઞાનનું. હવે અહીંયા થોડી તકલીફ પડે છે, એ તકલીફનો આપણે વિચાર કરીએ કે વિકલ્પથી ઉદાસીન થવું એ કેમ બને અમારાથી? વિકલ્પ તો છોડ્યો જતો નથી, સતત આત્મામાં વિકલ્પ થયા જ કરે છે. અને જાણે એમ લાગે કે આ તે કેવડી કેવડી મોટી ખાણ છે કે એમાંથી વિકલ્પ આવ્યા જ કરે છે ને આવ્યા જ કરે છે, સતત સતત છૂટતા જ નથી, મળતા નથી. આ કઈ ખાણ છે કે જેમાં આટલા બધા વિકલ્પ ભર્યા છે? કે એ વિકલ્પની ને રાગની અપેક્ષારૂપ અજ્ઞાનની ખાણ છે, એમાંથી એ વિકલ્પ આવે છે. વિકલ્પમાં હું પણ, રાગમાં હું પણ, એવું જે એકત્વ એકત્વ બુદ્ધિએ પરિણામમાં એકત્વ પણ થવું તે વિકલ્પને ચાલુ રાખે છે. એમાં વિકલ્પની અપેક્ષા વૃત્તિ રહેલી છે, હું પણ થવાને લીધે. જ્યાં હું પણ હોય, પોતા પણ હોય, ત્યાં ઉદાસીનતા આવી શકે નહીં. એનું શું કરવું? એનો કોઈ ઉપાય ખરો? એનો પણ ઉપાય છે. તો જેને એ શુભાશુભ પરિણામથી ભિન્ન થવાનો ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો હોય, તેણે પ્રથમ પોતાની હૈયાતીને તપાસવી કે વિકલ્પમાં મારી સત્તા છે કે મારી સત્તા જ્ઞાનમાં છે. જુઓ, બંને પરિણમે છે. જ્ઞાન પણ પરિણમે છે અને રાગાદી વિકલ્પનું પણ પરિણમન ચાલુ છે. આ વિષય સમયસારમાં 69-70 ગાથામાં લેવામાં આવ્યો છે. ત્યાં વિસ્તાર કર્યો છે આચાર્ય દેવે બંને ગાથાની ટીકાનો. પણ એ પ્રયોગ કેવી રીતે કરવો? એ પ્રયોગ કરવામાં પ્રથમ કક્ષાએ તપાસવો પડે છે કે જેવી રીતે જ્ઞાન પરિણમતું માલુમ પડે છે તેવી રીતે રાગાદી ક્રોધાદી પરિણમતા માલુમ પડતા નથી. ત્યાં એ ભાષા લીધી છે. જેવી રીતે રાગાદી અને ક્રોધાદી થતા પરિણમતા માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન થતું પરિણમતું માલુમ પડતું નથી. એટલે શું? ભાષા તો આટલી છે કે રાગાદીમાં હું પણ એમ પરિણમ થતું માલુમ પડે છે ત્યાં સુધી જ્ઞાનમાં હું એવું પરિણમન થતું માલુમ પડતું નથી. તપાસી લ્યો કે એ પ્રકારનું પરિણમન ચાલુ છે. એટલે પહેલા એમ વાત લીધી છે. હવે એમ કહે છે કે જો જ્ઞાનમાં પોતાપણું છે, પોતાપણું થતું પરિણમતું માલુમ પડે, જ્ઞાનમાં તો પોતાનું અસ્તિત્વ છે, રાગમાં પોતાનું અસ્તિત્વ નથી, કેમ કે રાગ મટી જાય તો આત્મા નાશ પામતો નથી, રાગનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી, માટે રાગમાં ખરેખર આત્માનું અસ્તિત્વ નથી એ સાબિત થાય છે. તો જ્યારે રાગમાં આત્માનું અસ્તિત્વ નથી તો હું ભ્રમથી શા માટે એમાં હું પણ અનુભવું છું? એટલે જ્યાં સુધી જ્ઞાનમાં પોતાપણું અનુભવ ગોચર ન થાય, જ્યાં સુધી પોતાપણું ન દેખાય, ન માલુમ પડે, ત્યાં સુધી સૂક્ષ્મતાએ અંતર અવલોકન કરીને ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી જોઈએ. આ અંદરની પ્રેક્ટિસ ચાલુ કરવી પડે, નહીતર અભિન્ન અનુભવવાની પ્રેક્ટિસ ચાલુ છે. રાગ તે હું જ્ઞાન એ ચાલુ જ છે. એટલે અહીંયા પણ અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. પહેલા એક સાથે બંને પર્યાયો છે, જ્ઞાન અને રાગની પર્યાયો એક સાથે છે અને એ સદાય રહેવાની એક સાથે, કેમ કે બંને ગુણનું પરિણમન તો સદાય ચાલવાનું જ છે. કોઈ ગુણ પરિણમ્યા વિના તો એક સમય રહી શકે નહીં, દ્રવ્ય પરિણમનશીલ સ્વભાવવાળું છે, માટે એના સર્વગુણો પણ પરિણમનશીલ સ્વભાવવાળા છે. આ તો બધા દ્રવ્યાન યોગના સિદ્ધાંતો છે. તો પછી બંનેમાં તો પોતા પણ કોઈ કરી શકે ને થઈ પણ ન શકે, કેમ કે જીવના પરિણામમાં એક જગ્યાએ જ હું પણ કરવાનો પ્રકાર રહેલો છે, અનિવાર્ય પરિસ્થિતિ રહેલી છે આ છદ્મસ્તમાં, કે બંનેમાં હું પણ કરી શકે નહીં. જો જ્યાં સુધી એ રાગાદિમાં હું પણ કરે છે ત્યાં સુધી જ્ઞાનમાં પોતાપણું હોવા છતાં તેમાં તે હું પણ આને ચૂકી જાય છે. હવે પ્રથમ અવલોકન કરે, ઓબ્ઝર્વ કરે મધ્યસ્થ થઈને, એમ જ્ઞાની નથી કહેતા કે હું કવિ તો આંધળી શ્રદ્ધાથી માની લીધે, તું તપાસ, હું કહું છું એમ વસ્તુનું સ્વરૂપ છે કે નહીં એનું તું તપાસ કર, અને તને દેખાય દીદી માનજે. એમને માનીશ તો ટકી નહીં શકતો, આજે હા પાડીશ ને પાછો કાલે ના પાડીશ, તો અને એવું બને છે કે આજે હા પાડતા હોય કે કૃપાળુદેવ કહે છે બરાબર, કાલ કહેશે કે ના હવે એ બરાબર નથી લાગતો, ક્યાંય ક્યાંથી એમ થઈ ગયું. એ ત્યાંથી એમ થયું કે પહેલું જે માન્યું હતું એ તપાસ કર્યા વિના, પરીક્ષા કર્યા વિના, પ્રયોગ કર્યા વિના ઓગે ઓગે માન્યું હતું. એટલે આજે ઓગે ઓગે હા પાડતો હોય એનો ભરોસો નહીં કાંઈ, કે કાલે પાછું ના પાડશે કે નહીં પાડે. એટલે યોગ સંજ્ઞાનું નિવારણ કરવું જ રહ્યું, અને એ યોગ સંજ્ઞાનો નાશ પ્રયોગ પદ્ધતિથી નિર્ણય થયા વિના, યથાર્થ નિર્ણય થયા વિના કદી ઓક સંજ્ઞાનો નાશ ન થાય. અને ઓક સંજ્ઞામાં હા પાડી હોય તો એ જોખમ છે, જોખમ એટલા માટે છે ક્યારે ના પાડશે એનું ઠેકાણું રહેશે નહીં. એટલે શુભાશુભ પરિણામ ધારાની અપેક્ષા છે એનું કારણ એમાં હું પણ છે, અને એ હું પણ ભેદ જ્ઞાનના પ્રયોગના અભ્યાસ દ્વારા મટાડવું જોઈએ. વાસ્તવિકતાએ જોવામાં આવે તો જ્ઞાનમાં આત્માને હું પણ છે અસ્તિત્વ હોવાથી હું પણનો અનુભવ થાય છે. જરા ધ્યાન દઈને, લક્ષ દઈને, વિકલ્પના રસમાંથી નિવૃત્ત થઈને, વિકલ્પની અપેક્ષા વૃત્તિ છોડીને સ્વરૂપ મર્યાદામાં આવવું ઘટે છે. ઘણાને ખબર નથી, આત્મસ્વરૂપનું ચિંતન કરવા બેસે રોજ, અને સ્વરૂપનું ચિંતન ચાલે ને બીજી ચિંતા ન ચાલે તો એમ કે હા તો બહુ સ્વરૂપ ચિંતન અમને સરસ થઈ ગયું. અહીંયા એમ કહે છે કે એ ચિંતનમાં ના વિકલ્પમાં રસ છે, ત્યાંથી ત્યાં સુધી નિર્વિકલ્પ સ્વરૂપની મર્યાદામાં આવીને નિર્વિકલ્પ અનુભવ નહીં થાય. એમાં પણ તું ઉદાસીન થા એમ કે છે. સ્વરૂપનો વિકલ્પ આવ્યો તો પણ એમાં તું ઉદાસીન થા એમ કે છે. ઠીક, એની કિંમત કરીશ નહીં તું, આ બહુ સરસ મને ચિંતન ચાલ્યું, આ તો સ્વાધ્યાયમાં એવા સરસ ભાવ આવ્યા એમ કે. ભાઈ એ બધા વિકલ્પ છે, એ રાગના અંશ છે, અને એની એનો રસને એની અપેક્ષા છોડીને, જ્ઞાન રસ ચૈતન્ય રસ છે એની અપેક્ષા કરીને, જ્ઞાન વેદનાની અપેક્ષા કરીને, રાગથી ઉપેક્ષિત થઈને જો જ્ઞાનમાં જ્ઞાનનું વેદન અનુભવન કરવામાં આવે તો અંદરથી શાંતિના ફુવારા છૂટ્યા વિના રહે નહીં. એને આત્મશાંતિના આત્માનો અનુભવ કહેવામાં આવે છે. એ વાત કરે છે કૃપાળુદેવ અહીંયા કે તે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાતાનો સંબંધ કરે છે આત્મા. તે ધારા પ્રત્યે એટલે શુભાશુભ વિકલ્પો પ્રત્યે ઉદાસીન થઈ દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વ્યૂહ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, આ એક નવું આગળનું કાર્ય હવે કરવાનું રહે છે. દેહથી ભિન્ન કરાવ્યા, શુભાશુભ પરિણામ ધારાથી ઉદાસીન કરાવ્યા. હવે એક બીજી વાત કરે છે કે દેહથી ભિન્ન છે અને જે આત્મા પોતાના સ્વરૂપની મર્યાદામાં રહેલો છે તે આત્મામાં એક ઉત્પાદ વેયરૂપ ચલ પરિણામની ધારા છે. તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો તે યોગ્ય છે. એટલે શું? બહુ ભાષા, ગુઢ ભાષા છે. કૃપાળુદેવના પત્રો વાંચવા એ જરા સહેલી વાત નથી. બહુ ગુઢ ભાષાઓ છે કેટલી જગ્યાએ. તો વિદ્વાનને પંડિતોના પાણી ઉતરી જાય એવો વિષય છે કેટલીક જગ્યાએ. તો આ શું લખે છે? આ જે ચલ પરિણામ છે એનો આત્યંતિક વિયોગ કરવો એટલે શું? પણ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે. એક સત પદાર્થમાં ધ્રુવ પદાર્થ પણ છે અને ઉત્પાદવે પણ છે અને સદાય છે. એવી રીતે આત્મામાં પણ આત્મા ધ્રુવ સ્વરૂપે પણ છે અને ઉત્પાદવે સ્વરૂપે પણ છે. તો આ જે ઉત્પાદવે છે એ ચલ પરિણામની ધારા છે. એનો અત્યંત વિયોગ કરવો એટલે શું? કે પરિણામનો નાશ કરી નાખવો એમ? તો એ તો બનવાનું નથી. પરિણામ તો ચાલુ રહેવાના છે. એ તો સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માને પણ સિદ્ધ દશા ચાલુ જ છે ઉત્પાદવે રૂપ. તો અહીંયા શું કહેવા માગે છે કે એ પરિણામમાં એક સમયની પર્યાય તે હું એવો જે અનુભવ છે, પર્યાય દ્રષ્ટિ છે, તે પૂરેપૂરી છૂટવી જોઈએ. અત્યંત વિયોગ એનો થવો જોઈએ. એને અચલ પરિણામના વિયોગનો અત્યંત વિયોગ એમ અહીંયા કહેવા માગે છે. કેમ કે દ્રષ્ટિ અનાદિથી પર્યાય ઉપર છે. પ્રવચન સારમાં કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે પર્યાય મૂંઢા પર સમયાહા. પર્યાયમાં મૂંઢ છે, પર્યાય જેવડો જેટલો હું. અક્ષોપસમ હોય તો એમ બુદ્ધિવાળો હું. બુદ્ધિનું અભિમાન થાય, જ્ઞાનનું અભિમાન થાય, મને ઘણું સમજાય છે, સમજતા આવડે છે. એ પર્યાયનું અહંપણું છે. રાગ થાય તો બહુ સારો રાગ મને આવ્યો. એ પર્યાય બુદ્ધિથી પર્યાયમાં મૂંઢ થયેલો જીવ પર્યાય દ્રષ્ટિ છે અને તે જ મૂળ મિથ્યાત્વ છે. પછી તો એ સૂક્ષ્મ મિથ્યાત્વમાંથી, મૂળ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ પાંગરીને જાડું થાય છે અને તે ઠેઠ કુદેવને, કુગુરુને, કુશાસ્ત્ર સુધી ચાલ્યું જાય છે. અહીંયા તો એમ કહેવું છે કે એ પર્યાય દ્રષ્ટિ મટે ત્યારે પૂરેપૂરી મટે છે અને દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે પૂરેપૂરી દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહે છે, પર્યાય દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ કહે છે. અને જ્યારે એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે ત્યારે તમામ પર્યાયને એક સ્થાનમાં રાખવામાં આવે છે. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો, અપૂર્વ અવસરમાં ગાયું. ભવ અને મોક્ષ તો પ્રતિપક્ષ છે. ભવથી અનાદિથી દુઃખી થયેલો છે અને મોક્ષમાં સુખી થવાનો છે. બેને એક સરખા સંભાવમાં ક્યાંથી રાખવા? કે દ્રવ્ય દ્રષ્ટિએ બંને એક પ્રકારમાં જાય છે. પર્યાય માત્ર છે, એની દ્રષ્ટિ છૂટે છે. સમ્યક દર્શનની પર્યાયની સમ્યક દર્શનમાં દ્રષ્ટિ નથી અને મોક્ષ પર્યાયની પણ સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિ નથી. એટલે કૃપાળુદેવ એક જગ્યાએ કહ્યું કે મોક્ષને ઈચ્છા ઈચ્છવા જેવો નથી. અને 165માં તો ચોખ્ખું કહ્યું. 24મી વર્ષે જ્યારે પોતાને જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે પહેલો પત્ર જે લખ્યો સુભાગભાઈને 165 નંબરનો, એમાં તો સ્પષ્ટ લખ્યું કે અમને હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. આ આત્માને દિન પ્રતિદિન જ્ઞાનની વિશેષતા થતી જાય છે. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. ક્યાંથી આવ્યું આ વાક્ય? ક્યાંથી આવ્યું વચ્ચે? પહેલાં એમ લખ્યું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત હવે અલેખે નહીં જાય, એટલે હવે મોક્ષ તો થવાનો જ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિનો ધડાકો છે. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી, આનો અર્થ શું? પહેલાં લખે છે કે કેવળ જ્ઞાનની મહેનત તમારી અલેખે નહીં જાય. વળી કહે છે મોક્ષની અમને જરૂર નથી. ક્યાંથી આવ્યું? કે અમારી પર્યાય દ્રષ્ટિ ખલાસ થઈ ગઈ છે, એટલે મોક્ષ પણ એક પર્યાય છે, એની અમારે હવે કાંઈ જરૂર નથી. એવી શ્રદ્ધા, એવી દ્રષ્ટિ એને દ્રવ્ય દ્રષ્ટિ કહે છે. આપણે કંઈ કહ્યું ને, કૃપાળુદેવનું શ્રદ્ધાન કેવું હતું, એમનું નિરાવરણ જ્ઞાન કેવું હતું, આ શ્રદ્ધાન આવું હતું કે અમે જેમાં મોક્ષની પર્યાયની પણ પરવા હતી નહીં, એની પણ પરવા ઉડી જાય છે, એવી દ્રષ્ટિને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. અને એનો અહીંયા મિથ્યા દ્રષ્ટિપણાનો, પર્યાય દ્રષ્ટિપણાનો અત્યંત અભાવ કરવો, એ વાત અહીંયા લેવા માગે છે. વિષય થોડો બાકી રહી જાય એવું છે. આવતીકાલના સ્વાધ્યાયમાં બાકીનો વિષય.